આ સૃષ્ટિનું પરમ સત્ય, પરમ તત્વ એકમાત્ર છે અને એક પરમાત્મા. સત્યમ પરમ ધીમહિ, જે પરમ સત્ય છે એ તમારી બુદ્ધિની અંદર છે, અને પરમ સત્ય બુદ્ધિથી પણ પર છે અને એથી પણ પાર છે. પણ એ ગમે એટલા સ્વરૂપ દેખાતા હોય, જુજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવતું તેજમાં તત્વતું, આમ જુદે જુદે રૂપે અનંત ભાષો છું પણ છો તું આખરે આખરે એક જ. અને એટલા માટે કહ્યું મારા શ્રી કે સૃષ્ટિમાં એક સાહેબ પરમાત્મા રૂપ પરમાત્મા ચૈતન્ય જગતમાં માત્ર એક જ છે, બીજું છે જ નહીં. શોધવા જશો તો પણ નહીં જડે, અને જે કઈ અર્થમાં આવશે એ માત્ર ભ્રામકતા હશે, ભ્રમણા હશે, સત્ય નહીં હોય, વાસ્તવિકતા નહીં હોય. સત્યને શોધવા માટે તમારે એક પરમાત્મા તત્વથી એનો આરંભ કરવો પડશે. બાકી અનેક ઉપાસનાઓ છે, અનેક સંપ્રદાયો છે, અને સંપ્રદાયોની અંદર એની ઉપાસના જુદી જુદી જડતા પણ હશે, સાંપ્રદાયિક જડતા પણ હશે કે જે માણસને વાસ્તવિકતા સુધી નહીં જવા દે. સાંપ્રદાયિક જડતા પણ ક્યારેક ક્યારેક એને ત્યાં અટવાવી મૂકે છે, ભૂલો પાડી દે છે, અને એ ભૂલા પડવાના પરિણામ રૂપ થાય શું કે પરમાત્માની જે સર્વવ્યાપકતા છે ને એનું ખંડન કરતો હોય છે. સાંપ્રદાયિકતાની જડતા એ ઈશ્વરની સર્વવ્યાપકતાને ખંડિત કરી નાખનાર, બસ એવી હે, દૂસરા હોઈ નહીં શકતા. આવી જે કુપમંડુકતા, તમે અનેક ભજો બીજાને નહીં, આ જ સાચો છે, આ જ તમને મુક્તિ અપાવશે, બીજા બધા તમને નરકમાં લઈ જશે, ઘણી બધી એ ભ્રામક અને બાલિશ મૂર્ખતાની વાતો હોય છે. કેવા માણસોને દયા કહેવા કે કેમ, કે માત્ર એટલું જ સમજતા હોય કે આ જ સાચું. તો એ ભ્રામકતાની અંદર એ માણસ એટલું ભૂલે કે હું ભગવાનનો અપરાધ કરી રહ્યો છું, ભગવાનની જે સર્વવ્યાપકતા છે એને તોડી રહ્યો છું. ભગવાનને એવી રીતે એકદેશી બનાવવા વાળો હંમેશા અપરાધી ગણાય. સૃષ્ટિમાં એક સાહેબ છે, માત્ર બીજો છે જ નહીં, પણ એ સર્વવ્યાપક, સર્વમાં સાક્ષી, અને સર્વમાં સાક્ષી હોવા છતાં એ જુદો નહીં. અનેક નામ હોવા છતાં, અનેક નામ રૂપ હોવા છતાં તું આખરે તો પ્રભુ એક જ છું, અન્ય છું જ નહીં. આ પણ દ્રઢતા આવવી એટલી જ જરૂરી છે. પણ બધે જ તું છું, જુદા જુદા નામથી જુદા જુદા રૂપથી છું તું એક જ, ભલે દેખાતા ગમે એટલા જુદા હોય. બસ આવી સમજણ લાવી અને જડતાને દૂર કરવી પડે. જે સર્વમાં બેઠેલો છે તે એક જ માત્ર સાક્ષી છે અને ચૈતન્ય. સમજણ હશે જેટલી, સમજણને જેટલી ઊંચી જવા દેશો ને એટલું જ એનું તત્વ સમજાશે. તેની દોરી ખેંચો ઊંચી. સૃષ્ટિમાં એક સાહેબ, જેટલી સમજણ ઊંચી એટલી જ આપણે આપણી જાતને આપણે વધારે સારી રીતે સ્થિર કરી શકે. જેમ પાનબાઈ ગાય છે ગંગા સતી, ઊંચી મેળી તે મારા સંતની, એ ઊંચી મેળી કઈ, આ જ્ઞાનની, એનું જ્ઞાનની ઊંચાઈ એટલી બધી છે, એની સમજણની, એની ભજનની, એની અંતર્મુક્તાની ઊંચાઈ એટલી બધી છે કે અબોજો કરોડોના રાજમહેલ પણ નાના થઈ જાય, ઝૂપડા જેવા લાગે, એ બેઠો હોય પોતાની મસ્તીમાં. એક વૃક્ષની નીચે જ બેઠો હોય છાયડામાં, પથરાને અડેલીને, પણ એ મસ્તીથી જીવતો હોય, શાંતિ હોય, સુખી હોય, અને એની સામે રાજમહેલ ઉભો હોય એની અંદર કકળાટ હશે, દુઃખ હશે, અશાંતિ નહીં. તો પોતાના સ્વરૂપમાં બેઠેલો અને માત્ર પોતાની જ મસ્તીની અંદર સતત રહેનાર, એની જે સમજણ છે ને એ બહુ ઊંચી હોય છે. અને ઊંચામાં ઊંચી એ મહેલ મહેલાત કરતા આપણે ઊંચી મેળવી, માત્ર સમજણ. બસ એ જ, એ સમજણને જેટલી ઊંચી જવા દઈશું ને એટલું જગત વામણું થઈ જશે. જગતના ભોગો, જગતના વૈભવો, એ બધા જ, એની સત્તાઓ, એની સંપત્તિ બધી જ આમ નાની લાગશે. અને એ જ્ઞાન અને સમજણ એ જ વિરાટ સ્વરૂપ, ભગવાનનું વૈરાટ સ્વરૂપ, કે એનાથી ઊંચું કોઈ હોઈ જ ના શકે. એ જ્ઞાન એ જ ઊંચામાં ઊંચો રાજમહેલ. અને એ જ્ઞાનના મહેલમાં બેઠો એને કોઈ ભીખ ખરી? એને કઈ કોઈ પણ જાતની ઉપાધિ ખરી? નન્ના નામ નાવ છે સાર, જે બેસે તે ઉતરે. કાળ કર્મ નહીં લાગે લેશ, છે આનંદી હરિનો દેશ. ત્યાં આગળ માત્ર આનંદ જ છે, એ પોતાનો દેશ, પોતાનો જ દેશ, પોતાનું ઘર, એમાં બિલકુલ શાંતિ છે. પણ એની એની પાછળ એક જ, કે તમે ઈશ્વરના તત્વને જુદું ન ગણશો, ઈશ્વરને ની અંદર ક્યારે ભેદ ન પાડશો. જ્યારે નાના મોટાનું, હલકાનું અને ઊંચાપણાનો જે ભેદ આવે છે ને, ત્યારે ત્યાં આગળ એ ગાંડપણ અને મૂર્ખતા આવતી, કે મારો ભગવાન મોટો, તારો ભગવાન નાનો, અમારું ધામ ઊંચું, તમારું ધામ નીચું. એ નાના છોકરા વાતો કરતા હોય, ઘર ઘર રમતા હોય, ત્યારે મોટા જોઈને હસે. બચ્ચે છોટે જબ ખેલતે હૈ ઘર ઘર, તો બડે દેખ કરકે હસતે હૈ. બસ એ જ રીતે જ્યારે ઈશ્વરની અંદર ભેદ પાડનારા માણસો હોય ને, એને જો અંદર સમજુ માણસો, એને બાળકની માફક હસતે, કે આ બાળ, આ છોકરા છે, હજુ ઉંમરમાં ભલે ને ગમે એટલા મોટા હોય, પણ સમજણમાં હજુ બાળક છે, કે મારું ધામ ઊંચું, તારો તારો ભગવાન નાનો. સૃષ્ટિમાં એક સાહેબ છે, તેની દોરી ખેંચો ઊંચી. બસ સમજણની દોરી ઊંચી જવા દો. તમારી સમજણ જેટલી તમે હાથમાં લઈને એની દોરી ખેંચશો, એટલી સમજણ ઉપર ઉઠશે, ઉપર ઉઠશે, ઉપર ઉઠશે. અને ઉપર ઉઠ્યા પછીથી તમને આ જગતના કોઈ પણ ભેદભાવની અંદર રસ નહીં પડે, કે આ બધું તો બાળ ચેષ્ટા છે. છોકરા રમતા હોય એની અંદર કોઈ પણ જાતનું લક્ષ ના હોય, એમ રમ્યા કરે છે. એટલે એમાંથી માણસ સ્વયં સમજણ પૂર્વક પોતાની જાતને પાછી ખેંચી લે. અને એ સમજણ તમને એટલી શાંતિ આપે, કે જેની ઊંચાઈ તમને પોતાને આનંદ આપે, કેટલી સરસ. અને એમાં કયું, સાધુ હો કે સંસારી, ગમે તે હો, કોઈ પણ વ્યક્તિ સાધુ વેશમાં, ગૃહસ્થી વેશમાં, આટલું સમજી લે. આ જ એક ચાવી છે, કળ છે. અને જે કળથી થાય ને, બળથી ન થાય, જે બુદ્ધિથી થતું હોય એ બળથી ન થાય, માત્ર કળથી, યુક્તિથી. તો એ તમારી જાતને એક ભગવત પરાયણ બનાવવા માટે, આત્મસ્વરૂપ બનાવવા માટે યોગ કલાની ઊંચી, યોગ ઈશ્વરની સાથેનો મિલન, સંયોગ, ભગવાનને મળવા માટેની આ એક જ ચાવી છે. બોલો, કે જગતમાં એક પરમાત્મા સિવાય અન્ય કંઈ છે જ નહીં અને એને પ્રાપ્ત કરવા છે. અને તે કહ્યું કે સદગુરુ તમારી માય છે, સર્વમાં સાક્ષી, એ સર્વ સાક્ષી સ્વરૂપ એકમાત્ર પરમાત્મા આત્મા. આખી સૃષ્ટિ પાંચ ભૌતિક છે, જેને પ્રકૃતિ કહીશું, અને એની અંદર સાક્ષી ચેતના રૂપે જે છે એને પરમાત્મા કહીશું. તો એ સૃષ્ટિની પ્રકૃતિમાં બેસી રહેલું જે ચેતના છે, જે આત્મા છે, અને પિંડેશો બ્રહ્માંડે શરીરમાં આખી પ્રકૃતિ છે, પાણી છે, પથ્થર છે, પાળ છે, વેણ છે, ઠંડુ ગરમ બધું છે, જેટલું દુનિયામાં દેખાય છે એથી પણ વિશેષ આપણા નાના શરીરમાં છે. અને એ શરીરની અંદર જે છે તે જ બહાર છે. એટલે પાંચ ભૌતિકતા શરીરની અને સૃષ્ટિની પાંચ ભૌતિકતા અને શરીરની પાંચ ભૌતિકતા, શરીરની અંદર રહેલી ચેતના અને વ્યાપક બ્રહ્મ રહેલી ચેતના, એ બંને એક. પણ એમાં જે ચેતના એક છે એવી જ રીતે પાંચ ભૌતિકતા પણ એક જ છે. ચેતના જો એક છે તો પાંચ ભૌતિકતા પણ જે છે એમાં એમાં ભળી જાય છે. એટલે એમાં ભેદ ક્યાં રહ્યો? પણ ભેદ આવ્યો ક્યારે? સોનું તો એનું એક છે, પણ એ સોનાની અંદરથી જેટલા ઘાટ જુદા જુદા થયા, આ ઘાટ બહુ સારો છે, આ ઘાટ બરાબર નથી, આ ઘાટ બિલકુલ લેટેસ્ટ છે, એમ ઘાટની અંદર જ માણસનું મન મોહતું હોય છે. પણ જે એનું મૂળ તત્વ છે એને કોઈ જોતું નથી. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. જે છે એ તો સોનું જ છે, સોનાને ઓળખ, કિંમત સોનાની થશે. જ્યારે એનો વેપારી લેશે તો કિંમત સોનાની થશે, પણ ગ્રાહક લેશે તો એની કિંમત આકારની હશે, આકાર ને વજન બે ની હશે. પણ ત્યાં આગળ બે થઈ ગયા, એક આકાર છે અને બીજી એક વસ્તુ છે. પણ આકાર ક્ષણ ભંગુર છે, એમાંથી કાલે બીજો આકાર પણ બની શકશે. એમ ચૈતન્ય અને શરીર, ચૈતન્ય એનું એ જ રહી શકશે, આકાર કાલે શરીરનો બદલાશે. બાળક હતું એ ઘરડો થઈ ગયો, શરીરનો આકાર બદલાયો, અંદર રહેલું ચૈતન્ય એનું એ જ રહ્યું. એટલા માટે કહ્યું કે એક એક તત્વ એક જ છે. પાંચ ભૌતિકતામાં સમગ્ર પાંચ ભૌતિકતાની અંદર જુઓ, ચેતના એની, અને એ પાંચ ભૌતિકતાની અંદર પણ જે કંઈ તત્વ છે એ પણ દરેક પોતપોતાની અંદર ભેગા તો પાછા ત્યાં જ ભળી જાય છે, તો એ જુદું નથી, છતાં એને જુદું માનવામાં આવે છે. એનું નામ અજ્ઞાન. અને એ અજ્ઞાનને દૂર કરવા માટે કહ્યું કે તમારી સમજણને ઊંચે લઈ જાઓ, એની દોરી ખેંચો, એટલે સમજણ ઉપર ચડશે. જેમ જેમ ચિંતન અને મનનની દોરી ઉપર ખેંચતા જઈશું, તેમ તેમ સમજણ ઊંચે ને ઊંચી જશે. અને જેટલી સમજણ ઊંચી એટલી વધારે, એટલી એની અંદર શક્તિ વધારે, એટલી એની કિંમત વધારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાદ મિનિટ કહેવાય. જય.